તારીખ 29/9/1987 પૂજ્ય બહેન શ્રીના વચનામૃત બોલ નંબર 193 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 146.
નાયક વડે પોતામાં ધારી રાખે છે, ટકાવી રાખે છે, સ્થિર રાખે છે, એ સહજ દશા હોય છે. સમય દ્રષ્ટિ જે પોતાના જ્ઞાનક સ્વરૂપના આધારે પોતાના જ્ઞાનક સ્વરૂપને જ સાધન બનાવીને તેને જ સાધ્ય તરીકે સાધે છે. નાયક પરમાત્મા પોતે નાયક ભાવમાં આવીને નાયક ભાવપણે પરિણમે છે. અત્યંત સ્વરૂપ રસથી, અત્યંત નાયકના રસથી એવી સહજ દશા અંતરમાં ઉત્પન્ન થઈ ગઈ હોય છે. એને અહીંયા સમય દ્રષ્ટિ જીવ કહે છે, એને અહીંયા સાધક જીવ કહે છે, એને ધર્માત્મા કહેવામાં આવે છે. એવી સમય દ્રષ્ટિની અંતરમાં સહજ દશા હોય છે. એ ધર્માત્માની મૂળ દશા છે. એ સિવાયના બહારમાં ઉદય ભાવરૂપ યોગની ક્રિયા જોવામાં આવે છે, એમની મૂળની દશા નથી. સમય દ્રષ્ટિ જીવને તેમજ મુનિને વેદજ્ઞાનની પરિણતિ તો ચાલુ જ હોય છે. નિરંતરપણે બહારના કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કારણના ફેરફારો હોય, ઉદય હોય, ગમે તે પ્રકાર હોય, પૂર્વકર્મ જનિત એ સર્વ પ્રકારોમાં વેદજ્ઞાનની પરિણતિ તો સુમિત દ્રષ્ટિ હોય કે મૂળ હોય બંને ચાલુ છે. કહેવાય કે બંનેની વેદજ્ઞાનની પરિણતિ છે, પણ પોતપોતાની દશા અનુસાર છે. મુનિરાજને વેદજ્ઞાનની પરિણતિની ધારા ઉગ્રતા પણ વર્તે છે. સમ્યક દ્રષ્ટિને એટલી ઉગ્રતા હોતી નથી જેટલી મુનિરાજને હોય છે. સ્વવિકલ્પ દશાના કાળમાં વિકલ્પ પરિણતિ છે અને ભેદ જ્ઞાન કહે છે. ભેદ જ્ઞાન નો વિકલ્પ તે ભેદ જ્ઞાન અહીંયા નથી. સ્પષ્ટીકરણ શું છે? કોઈ મોક્ષ જીવ એમ વિચારે છે કે આ રાગ તે હું નહીં, જ્ઞાન સ્વભાવ જ્ઞાન તે હું, એવું વિકલ્પ તે ભેદ જ્ઞાન નથી. એવો વિકલ્પ તે વિજ્ઞાન સંબંધીનો એવો વિકલ્પ છે કે સ્વયં વિજ્ઞાનરૂપ પરિણામ નથી. ભેદ જ્ઞાનની પરિણતિ તો રાગાદી ભાવ, સ્વિકલ્પ ભાવ, રાગાદી ભાવ વર્તવાના કાળે અંદરમાં એક નિર્વિકલ્પ અનંત ગુણની ધારારૂપ જે પરિણતિ, જેને જ્ઞાન ધારા કહે છે, જ્ઞાનની મુખ્યતાથી એ નિર્વિકલ્પ પરિણતિ છે. એ આત્માનું શુદ્ધતારૂપ, શુદ્ધત્વરૂપ પરિણામ છે. અને તે રાગાદીના રાગાદી ભાવ ચાલતો હોવા છતાં એમાં પોતાના અસ્તિત્વને જેણે ખસેડી લીધું છે. પહેલા રાગાદી ભાવ ચાલતો હતો, એમાં જ અસ્તિત્વનું સ્થાપન કર્યું હતું કે આ રાગ કે હું એમ થતો હતો.
બરોબર,
એમાંથી જેનું અસ્તિત્વ ખસી ગયું છે અને જ્ઞાનમય સત્તા પણ જ્ઞાન સ્વભાવે આત્મામાં નિર્વિકલ્પ ભાવે, અભિન્ન ભાવે જે ધારાવાહી પરિણતિ ચાલે છે, એને ભેદ જ્ઞાનની પરિણતિ કહેવામાં આવે છે. વિકલ્પ જુદો છે, પરિણતિ જુદી વસ્તુ છે, એ જુદી જુદી વાત છે. દ્રષ્ટાંત જુદા જુદા લઈએ કે કોઈ જ્ઞાની રડતા હોય ત્યારે એને ભેદ જ્ઞાનની પરિણતિ ચાલુ છે, અને કોઈ જ્ઞાની ભક્તિ કરતા હોય, ઉલ્લાસથી જિનેન્દ્ર ભક્તિ કરતા હોય ત્યારે પણ એને તે રાગથી જુદી એવી ભેદ જ્ઞાનની પરિણતિ ચાલુ છે. આ હરખનો રાગ છે, ઓલો શોકનું પરિણામ છે, બંને વખતે એનાથી ભિન્ન એવી કોઈ જ્ઞાનની અભિયોગ પરિણતિ ચાલુ હોય છે, એને ભેદ જ્ઞાનની પરિણતિ કહે છે. ગુરુદેવ શ્રી ઘણી વાર કોઈ વખત બહુ હસતા હસતા વાત કરે, એ વખતે અમે વિચાર કરતા કે એ ગુરુદેવ હસે છે, સાથે સાથે આપણે બધા હસીએ છીએ. ગુરુદેવ હસતા હસતા જરાય ખસતા નથી ભેદ જ્ઞાનમાંથી, અને બાકી આ આખા ને આખા જે આવી જાય છે ક્રિયાબાદની સરખી દેખાય બધાને. કોઈ હસવાનો પ્રસંગ છે એવો, કોઈ હળવો પ્રસંગ છે, બધા હસતા દેખાય છે. પણ અંદર જે ભેદ જ્ઞાનની પરિણતિ છે, આત્માની ચૈતન્યની જાગ્રત પરિણતિ છે, અને જેમાં આત્મભાન વર્તે છે, એ ભેદ જ્ઞાનની પરિણતિ નિરંતર સમ્યક દ્રષ્ટિને ચાલુ જ હોય છે, મુનિરાજને પણ ચાલુ જ હોય છે. મુનિરાજને કોઈ અશુભ યોગ દેખાતા નથી, મુનિરાજની પરિણતિમાં કોઈ તીવ્ર રાગ દ્વેષના પ્રકાર અને ચેષ્ટાઓ દેખાતી નથી. જ્યારે સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થ સાધકને પૂર્વ કર્મ અનુસાર ચારેય ગતિમાં વિભિન્ન પ્રકારે એના ઉદયમાન પરિણામો જોવામાં આવે છે, એના ઉદયની ચેષ્ટાઓ જોવામાં આવે છે, છતાં એનાથી એ જ વખતે ભેદ જ્ઞાનની જુદી પરિણતિ, એનાથી જુદો પડતો એક ભાવ, ધારાવાહી ભાવ સદાય એને નિરંતર વર્તે છે. આ એક શુદ્ધ ચૈતન્યના અપૂર્વ વર્ષે જે શુદ્ધોપયોગ થયો, ત્યારથી બે ફાળ એમ પર્વત ઉપર વીજળી પડે ને બે ફાળ થઈ ગઈ એમ, એક પરિણામની અંદર બે ભાવ જુદા જુદા થઈ ગયા. એક ભાવ ઉદય સાથે કામ કરે છે, તે જ સમયનો એક બીજો ભાવ આત્મા સાથે અભેદ ભાવે વર્ત્યા કરે છે. એમ આત્માના શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, આનંદ, સુખ આદિ અનંત ગુણના પરિણામ છે. કેમ કે એ તો દ્રવ્ય જ પરિણમે છે.
બરોબર,
એને નીચેથી લઈએ તો અનુકૂળ છે ને ઉપરથી લઈએ તો પ્રતિકૂળ છે. ક્યાંથી લિંગની સવાલ છે? જેને ભેદ જ્ઞાનનો વિચાર સુદ્ધા નથી, એમ નીચેથી લઈએ તો એમ કે ચાલો એ ભેદ જ્ઞાન થવા અર્થે કારણ કે એને એનો વિચાર વિકલ્પ આવે છે. તો આગળ ઉપર જઈને જો એ ભેદ જ્ઞાન કરશે એવી કોઈ એની સુયોગ્ય વિચારણા છે, જેને સુવિચારણા શ્રીમદજી કહે છે. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિર્જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મૌ થઈ પામે પરનિર્વાણ. તો એમ થઈ લઈએ તો એની આગળ વ્યક્તિ દશાને અનુકૂળ છે, નિમિત્ત છે એમ કહેવાય છે. પણ જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી અનુભવ નહીં હોવાથી એ વિકલ્પ થી પ્રતિકૂળ ભાવ છે, અનુભવથી નિર્વિકલ્પ અનુભવથી પ્રતિકૂળ ભાવ છે. બે વાત આવે, બે નિરીક્ષા આવે, એક થથું પકડી રાખે અને બીજાનો નિષેધ કરે તો એ આખી વાતને સમજ્યા વગર કરે છે, એવી પરિસ્થિતિ છે. એટલે તો એ રીતે વાત દીધી કે રાગ ઉત્પન્ન થાય છે પણ એમાંથી આખું અસ્તિત્વ ખસી ગયું છે. ભૂતકાળમાં મિથ્યાત અવસ્થામાં એમાં જ હું પણ નથી આપતો હતું, રાગ તે હુંમાં રાગના હું પણ આરૂપ ભાવ એ ખસી ગયો છે. જેને રાગના હું પણ નથી, બહુ છૂટું પાડતા ગુરુદેવ ત્યારે એમ કહેતા કે જેમ બીજા જીવમાં રાગ થતો માલુમ પડે છે, બીજાનો રાગ જેમ કોઈને જ્ઞાનમાં જણાય છે કે આને આવો રાગ થયો, એમ જ્ઞાન ભિન્ન પડેલું જ્ઞાન મારામાં નથી થતો એવો રાગ, મારાથી અન્યપણે મારાથી બીજામાં થતો એવો રાગ, પછી તેને પૂતગોળનો પણ કહી દે છે, કર્મનો પણ કહી દે છે, એવું એને ભિન્ન તદ્દન ભિન્ન જ જોવે છે, સાવ જુદો જોવે છે. કેમ કે એમાં હું પણ નથી અને એમાં કરતાપણું પણ નથી, કરતાપણું હોય ત્યાં હું પણ હોય, હું પણ હોય ત્યાં કરતાપણું અવશ્ય હોય હોય ને હોય છે. ત્યાં બીજાનો રાગ છે, આ રાગ બીજાનો છે. એમ એ વખતે જ્ઞાન રાગ થતા રાગને જાણે છે, પણ મિથ્યા દ્રષ્ટિ જીવની જેમ પોતા રૂપે જાણતા નથી, અન્ય રૂપે એને જાણે છે. હું કરતો નથી, હું કરાવતો નથી, થાય છે એને હું ભલો જાણીને અનુભવતો પણ નથી. હું જ્ઞાનમય સત્તાપણે ટકી રહું છું, મારી જ્ઞાનમય સત્તાનો મને સ્પષ્ટ અનુભવ વર્તે છે, અને રાગાદી ભાવ મારા દુર્વિક્ષિપ્ત કાળ ભાવથી જાણે ક્યાંય બહાર વર્તતા હોય એવી રીતે મને માત્ર પરજ્ઞેયપણે જણાય છે, સ્વજ્ઞેયપણે જણાતા નથી, એને ભેદ જ્ઞાન કહે છે. ભેદ જ્ઞાન વિકલ્પરૂપ નથી, વિકલ્પ ભેદ જુદ, આ હું નહીં, આ હું, આ હું નહીં, આ હું, એવો જે વિકલ્પ એ કોઈ ભેદ જ્ઞાન. ભેદ જ્ઞાન તો એ વખતે ચાલતા રાગથી જુદાપણાનો ભાવ બતાવવા માટે એને ભેદ જ્ઞાન એવું નામ અથવા સંજ્ઞા દેવામાં આવે છે. ખરેખર તો સ્વરૂપના અભેદ જ્ઞાનની પરિણતિ અસ્થિથી જોઈએ તો સ્વરૂપના અભેદ જ્ઞાનની પરિણતિ એ જેને સાધકની જ્ઞાન ધારા કહેવામાં આવે છે એને પરની અભિપેક્ષાથી એને ભેદ જ્ઞાન કહેવામાં આવે છે, સ્વની વિવિક્ષાથી એને અભેદ જ્ઞાન કહેવામાં આવે છે, તેને જ અભેદ જ્ઞાન એમ કહેવામાં આવે છે, કેમ કે સ્વથી અભેદ પણ વર્તે છે. બીજો વિષય હવે વિચારવા જેવો છે કે ગુરુદેવને એ નિર્ણય ક્યારે જોયા છે, અથવા પૂજ્ય બેનશ્રી સાથે ચર્ચા કરીએ છીએ, વાતચીત કરીએ, એ નજરે ક્યારે જોયા છે કે આ તત્વ સમજાવે છે ત્યારે પણ એ પોતાના અભેદ જ્ઞાનમાં રહીને, જ્ઞાનમય ભાવમાં રહીને, વિકલ્પને માનીને પ્રવૃત્તિ ભિન્ન 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 ભિન્નપણે જુદી રહીને થયા કરે છે, એ નજરે જોવા જોઈએ. તો એ શું ચીજ છે, એની અંદર શું વિતરાગતા છે, એની અંદર શું આત્મભાવ છે, અને એ અનાત્મભાવથી કેમ જુદા વર્તે છે, એનું કોઈ આશ્ચર્યકારી પરિણમનનો કંઈક એને ખ્યાલ આવે, અને ખ્યાલ આવે તો એ દશા ઉત્પન્ન થવાનું આકર્ષણ ગમે કે આ દશા પ્રગટ કરવા જેવી છે. મુનિરાજને તો બહુ ઉગ્ર હોય છે એવી જ્ઞાનધારા, સંયમ દ્રષ્ટિની એટલી ઉગ્રતા નથી, વળી પૂર્વકર્મની વિચિત્રતા પણ ઉદયમાં અનેક વિધ પ્રકારે, ચિત્ર વિચિત્ર પ્રકારે છે. તેથી ઓળખવું જરા કઠણ પડે છે. સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થ તેની દશાના પ્રમાણમાં ઉપયોગ અંતરમાં જાય છે, અલ્પરણતિ સિવાયની વાત કરે છે. સમ્યક દ્રષ્ટિ ચોથાનું સ્થાનવર્તી ગ્રહસ્થ હોય, પોતાની ચતુર્થનું સ્થાન દશાના પ્રમાણની અંદર એના માપમાં ઉપયોગ અંતરમાં જાય છે અને બહાર આવે છે, એને પણ શુદ્ધ ઉપયોગ થાય છે. શુદ્ધ ઉપયોગમાં શરીરથી ભિન્ન ચૈતન્યશીલા ચૈતન્ય ગોળો આખો જુદો પડી જાય છે, છતાં એનું પ્રમાણ જુદું છે. મુનિરાજનું એ જ સ્વાનુભવનું પ્રમાણ જુદું છે. અહીંયા બે વચ્ચે તફાવત, બે સાધન દશા વચ્ચેનો તફાવત લઈએ છે. ખરેખર તો બોલીએ જાત એ પ્રકારનો છે કે મુનિરાજ અને ગ્રહસ્થ બંને સાધક છે, છતાં બંનેની દશાના પ્રમાણમાં શું ફરક છે, એટલી વાત અહીંયા તારતમ્ય ભેદે લેવી છે. પરિણામની ક્વોલિટી જેને કહીએ, એ જાત એક જાતિના પરિણામ હોવા છતાં તારતમ્ય ભેદે ભિન્નતા છે, તફાવત છે, એ તફાવતને સમજાવે છે. શાસ્ત્રોની અંદર પણ આટલી બધી ખોલીને વાત ભાગ્યે જ આવે, સ્વાનુભવથી ખુલેલી વાત છે. પરમાત્મા જોઈએ તો આટલી બધી ખુલેલી વાત ન મળે. અને ક્યાંક હોય તો એ આચાર્યોના મુનિરાજોના એવા કોઈ એવા શાસ્ત્રીય પરિભાષાના ઉચ્ચ કોટીના શબ્દો હોય છે, એમાંથી સામાન્ય જનને ભાવ કાઢવો એટલો સ્પષ્ટ ન ભાવ કાઢી શકે. એટલે એટલો ઊંડો ઉપયોગ નથી જતો એમ કહેવું છે. સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થને તેની દશાના પ્રમાણમાં, પોતાની યોગ્યતાના પ્રમાણમાં ઉપયોગ અંતરમાં જાય છે, એમાં એટલું બધું ઊંડાણ નથી હોતું જેટલું ઊંડાણ મુનિરાજને હોય છે, એટલું ઊંડાણ સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થને હોતું નથી. એનો કાળ પણ ઓછો હોય છે, એનું જોર પણ ઓછું હોય છે, એનું ઊંડાણ પણ ઓછું હોય છે, અને તરત બહાર નીકળી જાય છે, તરત ને તરત જ બહાર નીકળી જાય છે. મુનિરાજને તો ઉપયોગ બહુ ઝડપથી વારંવાર અંદર ઉતરી જાય છે. મુનિરાજની વિશેષતા છે, સમ્યક દ્રષ્ટિને એમ થાય છે કે હવે આવી મારી દશા ક્યારે થાય, કે ક્ષણે ક્ષણે વારંવાર હું અંદરમાં ઉતરી જાઉં. આ તો ઘણા કાળે ઉપયોગ થાય છે, આ તો ઘણી શિથિલતા છે, ઘણો પુરુષાર્થ છે, આ તો કેદી પાર આવે એમ લાગે છે. મુનિ દશાને વાંચે છે. મુનિરાજ થાય છે એટલે પરિપૂર્ણ આત્મા ભરેલું માનું મહારાજ મંદિરમાં છે અને અધુરાશ્રયની પાલવે આમાં એમને અધુરાસ પોસાતી પર્યાય દ્રષ્ટિ ઉડી ગઈ છે અને પરિપૂર્ણ દ્રઢ લક્ષમાં છે એટલે એક દશામાં સંતોષ પકડાતો ઉપરની દશા નીચેની દશા એના તફાવતનું જ્ઞાન જરૂર થાય છે. એનો વિવેક પણ જરૂર હોય છે કે આ નીચેની દશા કરતા ઉપરની દશા એ આદરણીય છે, પરમ આદરણીય છે, સાધ્ય કરવા જેવી છે. શીઘ્રપણે મને એવી દશા પ્રગટ થાવ તો પણ પર્યાય દ્રષ્ટિપણે એ ભાવો આવતા નથી. દ્રવ લક્ષમાં છે અને પૂર્ણતા થવાના પ્રયત્નમાં વચ્ચે દશા ઉગ્ર થાય થયા વિના પૂર્ણતા થવાનો પ્રશ્ન નથી. એટલે હજુ ઉગ્રતા આવી નથી તો પૂર્ણતા આવવાનો ક્યાં પ્રશ્ન થાય? મુનિરાજને તો ઉપયોગ બહુ ઝડપથી વારંવાર અંદર ઉતરી જાય છે. બહુ ઝડપથી હાલતા ચાલતા ખાતા પીતા આહાર કરતા મોઢું ખુલે અને કોળિયો અંદર મૂકે અને અંદરમાં સસરાટ ઉપયોગ જાય બહાર નીકળે વળી સસરાટ ચાલ્યો જાય. ચાલતા દેખાય, ખાતા દેખાય, બોલતા દેખાય, પ્રવચન આપે વાતચીત કરતા બોલતા દેખાય. ક્યારે અંદર ડૂબકી મારી જાય છે બહારવાળાને અંદરની ખબર પડતી એવી કોઈ અલૌકિક અભૂતપૂર્વ દશા હોય છે મુનિ દશા.
શાસ્ત્ર ક્રમસર લખાઈ જાય તો
છતાં લિંક નથી ખૂટતી. એકાઉન્ટન્ટ લોકો છે મુનિ ચોપડો લખે દુનિયાભરના લખતા લખતા વિચાર કરે બરાબર લખે છે કે આપણે ફેર પડે છે તારીખ વાર વધાર સરવાળા બાદબાકી ટોટલ બેલેન્સ બધું મૂકે ફટાફટ વાતો કરે. બીજા પણ અનેક જાતના વિચારો આવે છતાં એ બધા કામ ઉપર છેલ્લા ઉપયોગથી થાય છે કે
બરાબર
રસોઈ કરે છે મસાલાના ડબ્બા હોય ખાના હોય અનેક જાતના હવેજ મસાલા નાખે વાતો કરતા જાય વિચારો અનેક જાતના કરતા જાય. કંઈ ખાંડના બદલે મીઠું નાખી દે મીઠાના બદલે ખાંડ નાખી દે છે એવું કંઈ કરતા
નથી.
બધું સ્વપ્રમાણ પડતું જાય છે હા ઉપર છેલ્લા ઉપયોગથી કામ થાય છે. એવા બધા કામ તો સંસારમાં પણ ઉપર છેલ્લા ઉપયોગથી થાય છે. તો ઉપદેશ આદિનું જે કાર્ય છે એ તો અંતરાત્મા શુદ્ધાત્મા પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ પરિણતિ વડે પ્રત્યક્ષ છે, અતિન્દ્રિય પરિણતિ વડે પ્રત્યક્ષ છે. એ સંબંધીના સંકેત માત્ર રૂપે વિકલ્પ અને વાણી સહેજે સહેજે ચાલે છે અને પોતે કરતા નથી એ રીતે ચાલે છે. વિકલ્પ પણ આવે છે, વાણી પણ આવે છે, બે સંયમ આવે છે. મારામાંથી બે માંથી એકે મારામાંથી આવતા નથી એમને આવે છે અને એ ક્રિયા ચાલતી જાય છે. એ તો અંતરંગમાં જ્યાં વળગેલા છે ત્યાં જ વળગેલા છે. ધ્રુવ ખૂંટાને છોડ્યા વિના અથવા ધ્રુવ પરમાત્માને છોડ્યા વિના એ પરમાત્માને કહેતા જાય છે, પરમાત્માને ગાતા જાય છે એમ દેખાય છે. પણ વિકલ્પ ને વાણી મારામાં છે એવું એ જોતા પરમાત્મામાં નથી. એના અનુભવ સાથે એ ક્રિયા એના સ્વકાળે થાય છે, જ્ઞાતા એના રહે છે અને કોઈ પાત્ર જીવ છે એ એમાંથી આખો વિષય પકડી લે છે કે ઓહો આ તો કોઈ જજ્ઞનો વિષય છે. અંદરની વાત જુદી છે, બહારની વાત જુદી છે. ધર્મદાસ ની ક્ષુલ્લક સમ્ય જ્ઞાન દીપિકામાં કહે છે કે હાથીના દાંત જેમ દેખાડવાના જુદા અને ચાવવાના જુદા. જગતમાં તો માયાચાર માટે એક કહેવત પડી છે પણ અહીંયા તો સહજ કુદરતી જે દશા હોય છે કે અંદરમાં જે નિર્જ્ઞાનની પરિણતિ એ અંદરના સ્વાનુભૂતિની વાત જુદી, અનુભૂતિની વાત જુદી, અને બહારમાં રાગની ને રાગની ક્રિયાની વાત
જુદી.
એ દેખાવ જુદો છે, અંદરની વાત જુદી છે. એવી સાધક દશાની પરિણતિ હોય છે. બહુ ઝડપથી વારંવાર અંદર ઘણો ઊંડો ઉપયોગ જાય છે. ચોથા ગુણ સ્થાને અંદર ઉપયોગ જાય અને સાતમા ગુણ સ્થાને અંદર ઉપયોગ જાય. બેના ઊંડાણમાં ફેર છે, બેના સમયમાં પણ ફેર છે, કાળમાં પણ ફેર છે, અને અંતરાળમાં પણ ફેર છે. અંતરાળ એટલે વિકલ્પવાળી, વિકલ્પવાળો કાળ ઘણો ઘટી ગયો છે, ક્ષણ માત્રમાં અંદર આવે છે, ઘણી સુધી જાય છે. અને કોઈ ચરમ શરીરી હોય છે, મુનિરાજ મહાવિદ્યાદિમાં અત્યારે અહીંયા એવા નથી હોતા, એ ઊંડે જાય છે, ઊંડે જ જાય છે, પછી બહાર જ આવતા
નથી.
એ ભીંસથી અંદર ચાલ્યા જાય છે, પછી ગયા તો ગયા, પછી એને કોઈ બહિર્મુખ ઉપયોગ થાય એવી દશા જ ન પ્રગટે. અંતર્મુખમાં ઊંડે જાય, આઠમે ગુણ સ્થાન, નવમે ગુણ સ્થાન, દસમે ગુણ સ્થાન, બારમે ગુણ સ્થાન, અંતર્મુખમાં તો કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય. ખરાબ કરતા જમીનથી 500 તને સૂંચે આસન થઈ જાય છે, નીચે કમળની રચના થઈ જાય છે, અરિહ દશામાં વિરાજમાન આયુષ પર્યંત થઈ જાય છે. વેદ જ્ઞાનની પરિણતિ એટલે કે જ્ઞાતા ધારા, બે લીટી વચ્ચેનો જે શબ્દ છે એને મેનો બીજો અથર્વડ છે. વેદ જ્ઞાનની પરિણતિ કહો કે જ્ઞાતા ધારા કહો, વિતરાગ ધારા કહો, બંનેને ચાલુ જ હોય છે. સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થને પણ ચાલુ હોય છે, મુનિરાજને પણ ચાલુ જ હોય છે. એ ધારા છૂટી જાય તો સાધક પણ છૂટી જાય છે. એથી સાધક દશામાં તો આ ધારા ચાલુ ને ચાલુ જ રહે છે. એ જ સાધક પરિણતિ છે, એ જ સાધક દશા છે, એ જ સાધક પણ છે. જેના દ્વારા સ્વરૂપ સધાય છે તે સાધક પણ, એટલે જ્ઞાતા ધારા છે, વેદ જ્ઞાનની પરિણતિ હોય છે. વિશ્વના કોઈ પણ સંપ્રદાયનો ધર્મનો વિષય, ધર્મનું પ્રકરણ પકડો તો ભેદ જ્ઞાનની વાત ક્યાંય નથી, આ જ્ઞાતા ધારાની વાત ક્યાંય નથી, એટલે ધર્મની વાત જ ક્યાંય નથી. દિગંબર સાહિત્ય સિવાય ક્યાંય નથી, પીતાંબરના સાહિત્યમાં આ વાત નથી. ભેદ જ્ઞાનની, જ્ઞાતા ધારાની, પરિણતિની વાત સિતાંબર સાહિત્યમાં, સંપ્રદાયમાં ક્યાંય ચાલતી નથી. અહીંયા વિગતપણે ચાલે છે ભેદ જ્ઞાનની વાત, પણ ભાવ તો જ્ઞાનીઓના હૃદયમાં છે, બહાર શબ્દો રહી ગયા છે. સમજવું એને માટે તો યોગ્યતાની જરૂર પડે છે. જૈનના નામે સંપ્રદાય ચાલે છે, પણ મૂળ વિષયથી ખસી ગયા પછી એ વિષય હાથમાં આવતો નથી, એ વાત નથી રહી. ગુરુદેવ શ્રી એકવાર કહેતા 45 આગમમાં આ વાત નથી કે એમ કહીને કહેતા, 45 આગમ છે શ્વેતાંબરના, કે જેમ કુંભારનો ઘડામાં પ્રવેશ નથી, ઘડવરૂપી કાર્ય કરતો કુંભાર દેખાય છે, ટાકડા ઉપર ઘડો બનાવતો દેખાય છે, પણ જેમ કુંભારનો ઘડો તદ્દન ભિન્ન છે, ઘડામાં કુંભારનો પ્રવેશ નથી, એમ સ્વભાવમાં વિભાવનો પ્રવેશ નથી, વિભાવના આદિ મધ્ય અંતમાં સ્વભાવનો પ્રવેશ નથી, એવું જે ભિન્નપણાનો અનુભવ અને એવી ભિન્નપણાનો વિષય 45 આગમમાં ક્યાંય નથી, ક્યાંય એ વિષય મૂળમાં નથી. પોતે તો બધું જોઈ ગયા છે, ફેરવી ગયા છે, દીક્ષા પછીના કાળમાં. આ મૂળ જે વિષય છે ધર્મનો એ વિષય નથી ત્યાં. બાકી બધી વાતો અનેક પ્રકારે ચાલે છે વિધિ વિધાનની, અને બીજી પણ કથાનો યોગની બધી વાતો જ્યાં અનેક પ્રકારે તત્વનો સિદ્ધાંતિક ભેદ પણ ઊભો થઈ ગયો છે, કેમ કે મૂળ વાતનો ખ્યાલ રહ્યો નથી. વેદ જ્ઞાનની પરિણતિ જ્ઞાતા ધારા બંનેને ચાલુ જોવાય છે, તેમને વેદ જ્ઞાન પ્રગટ થયું ત્યારથી પુરુષાર્થ જ્ઞાનો તરીકે સાધે છે. નાયક પરમાત્મા પોતે નાયક ભાવમાં આવીને નાયક ભાવપણે પરિણમે છે. અત્યંત સ્વરૂપ રસથી, અત્યંત જ્ઞાયકના રસથી એવી સહજ દશા અંતરમાં ઉત્પન્ન થઈ ગઈ હોય છે, એને અહીંયા સમ્ય દ્રષ્ટિ જીવ કહે છે, એને અહીંયા સાધક જીવ કહે છે, એને ધર્માત્મા કહેવામાં આવે છે. એવી સમ્ય દ્રષ્ટિની અંતરમાં સહજ દશા હોય છે. એ ધર્માત્માની મૂળ દશા છે. એ સિવાયના બહારમાં ઉદયભાવરૂપ યોગની ક્રિયા જોવામાં આવે છે, એ એમની મૂળની દશા નથી. સમ્યક દ્રષ્ટિ જીવને તેમજ મુનિને વેદ જ્ઞાનની પરિણતિ તો ચાલુ જ હોય છે. નિરંતરપણે બહારના કોઈ પણ ક્ષેત્ર ફેરફારો હોય, ઉદય હોય, ગમે તે પ્રકાર હોય, પૂર્વકર્મ જનિત એ સર્વ પ્રકારોમાં વેદ જ્ઞાનની પરિણતિ તો સમ્યક દ્રષ્ટિ હોય કે મૂળ હોય ચાલુ છે. કહેવાય કે બંનેને વેદ જ્ઞાનની પરિણતિ છે, પણ પોતપોતાની દશા અનુસાર છે. મુનિરાજને વેદ જ્ઞાનની પરિણતિની ધારા ઉગ્રતા પણ વર્તે છે. સમ્યક દ્રષ્ટિને એટલી ઉગ્રતા હોતી નથી જેટલી મુનિરાજને હોય છે. સ્વિકલ્પ દશા સ્વિકલ્પ દશાના કાળમાં એક નિર્વિકલ્પ પરિણતિ છે અને ભેદ જ્ઞાન કહે છે. ભેદ જ્ઞાન નો વિકલ્પ તે ભેદ જ્ઞાન અહીંયા નથી. સ્પષ્ટીકરણ શું છે? કોઈ મોક્ષુ જીવ એમ વિચારે છે કે આ રાગ તે હું નહીં, જ્ઞાન સ્વભાવ જ્ઞાન તે હું, એવું વિકલ્પ તે ભેદ જ્ઞાન નથી. એવો વિકલ્પ નિર્જ્ઞાન સંબંધીનો એવો વિકલ્પ છે કે સ્વયં ભેદ જ્ઞાન રૂપ પરિણામ નથી. ભેદ જ્ઞાનની પરિણતિ તો રાગાદિ ભાવ સ્વિકલ્પ ભાવ રાગાદિ ભાવ વર્તવાના કાળે અંદરમાં એક નિર્વિકલ્પ અનંત ગુણની ધારારૂપ જે પરિણતિ જેને જ્ઞાન ધારા કહે છે જ્ઞાનની મુખ્યતાથી, એ નિર્વિકલ્પ પરિણતિ છે. એ આત્માનું શુદ્ધતારૂપ શુદ્ધત્વરૂપ પરિણામ છે અને તે રાગાદિના રાગાદિ ભાવ ચાલતો હોવા છતાં એમાં પોતાના અસ્તિત્વને જેણે ખસેડી લીધું છે. પહેલા રાગાદિ ભાવ ચાલતો હતો એમાં જ અસ્તિત્વનું સ્થાપન કર્યું હતું કે આ રાગ તે હું એમ થતો હતો.
બરોબર,
એમાંથી જેનું અસ્તિત્વ ખસી ગયું છે અને જ્ઞાનમય સત્તાપણે જ્ઞાન સ્વભાવે આત્મામાં નિર્વિકલ્પ ભાવે અભિભેદ ભાવે જે ધારાવાહી પરિણતિ ચાલે છે એને ભેદ જ્ઞાનની પરિણતિ કહેવામાં આવે છે. વિકલ્પ જુદો છે, પરિણતિ જુદી વસ્તુ છે, એ જુદી જુદી વાત છે. દ્રષ્ટાંત જુદા જુદા લઈએ કે કોઈ જ્ઞાની રડતા હોય ત્યારે એને ભેદ જ્ઞાનની પરિણતિ ચાલુ છે અને કોઈ જ્ઞાની ભક્તિ કરતા હોય ઉલ્લાસથી જિનેન્દ્ર ભક્તિ કરતા હોય ત્યારે પણ એને તે રાગથી જુદી એવી ભેદ જ્ઞાનની પરિણતિ ચાલુ છે. આ હરખનો રાગ છે, ઓલો શોકનું પરિણામ છે, બંને વખતે એનાથી ભિન્ન એવી કોઈ જ્ઞાનની અભેદ પરિણતિ ચાલુ હોય છે એને ભેદ જ્ઞાનની પરિણતિ કહે છે. ગુરુદેવ શ્રી ઘણીવાર કોઈ વખત બહુ હસતા હસતા વાત કરે, એ વખતે અમે વિચાર કરતા કે ગુરુદેવ હસે છે સાથે સાથે આપણે બધા હસીએ છીએ. ગુરુદેવ હસતા હસતા જરાય ખસતા નથી ભેદ જ્ઞાન માંથી અને બાકી આ આખા ને આખા જે આવી જાય છે ક્રિયાબાદની સરખી દેખાય બધાને. કોઈ હસવાનો પ્રસંગ છે એવો, કોઈ હળવો પ્રસંગ છે, બધા હસતા દેખાય છે. પણ અંદર જે ભેદ જ્ઞાનની પરિણતિ છે, આત્માની ચૈતન્યની જાગ્રત પરિણતિ છે અને જેમાં આત્મભાન વર્તે છે એ ભેદ જ્ઞાનની પરિણતિ નિરંતર સમ્યક દ્રષ્ટિને ચાલુ જ હોય છે, મુનિરાજને પણ ચાલુ જ હોય છે. મુનિરાજને કોઈ અશુભ યોગ દેખાતા નથી, મુનિરાજની પરિણતિમાં કોઈ તીવ્ર રાગ દ્વેષના પ્રકાર અને ચેષ્ટાઓ દેખાતી નથી. જ્યારે સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થ સાધકને પૂર્વ કર્મ અનુસાર ચારેય ગતિમાં વિભિન્ન પ્રકારે એના ઉદયમાન પરિણામો જોવામાં આવે છે, એના ઉદયની ચેષ્ટાઓ જોવામાં આવે છે, છતાં એનાથી એ જ વખતે ભેદ જ્ઞાનની જુદી પરિણતિ, એનાથી જુદો પડતો એક ભાવ ધારાવાહી ભાવ સદાય એને નિરંતર વર્તે છે. આ એક શુદ્ધ ચૈતન્યના અપૂર્વ વર્ષે જે શુદ્ધોપયોગ થયો ત્યારથી બે ફાળ ને પર્વત ઉપર વીજળી પડે ને બે ફાળ થઈ ગઈ એમ એક પરિણામની અંદર બે ભાવ જુદા જુદા થઈ ગયા. એક ભાવ ઉદય સાથે કામ કરે છે, તે જ સમયનો એક બીજો ભાવ આત્મા સાથે અભેદ ભાવે વર્ત્યા કરે છે. એમ આત્માના શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર આનંદ સુખ આદિ અનંત ગુણના પરિણામ છે. કેમ કે એ તો દ્રવ્ય જ પરિણમે છે.
બરોબર.
એને નીચેથી લઈએ તો અનુકૂળ છે ને ઉપરથી લઈએ તો પ્રતિકૂળ છે. ક્યાંથી લિંગની સવાલ છે. જેને વેદ જ્ઞાન નો વિચાર સુધા નથી એમ નીચેથી લઈએ તો એમ કે ચાલો એ ભેદ જ્ઞાન થવા અર્થે કંઈક એને એનો વિચાર વિકલ્પ આવે છે તો આગળ ઉપર જઈને જે ભેદ જ્ઞાન કરશે એવી કોઈ એની સુયોગ્ય વિચારણા છે જેને સુવિચારણા શ્રીમદજી કહે છે. જ્યાં પ્રગટે સુવિચારણા તાવ ત્યાં પ્રગટે જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મૌ થઈ પામે નિર્વાણ. તો એને છેલ્લી તો એની આગળ વ્યક્તિ દશાને અનુકૂળ છે, નિમિત્ત છે એમ કહેવાય છે. પણ જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી અનુભવ નહીં હોવાથી એ વિકલ્પ થી પ્રતિકૂળ ભાવ છે. અનુભવથી નિર્વિકલ્પ અનુભવથી પ્રતિકૂળ ભાવ છે. બરોબર. બે વાત આવે, બે નિરીક્ષા આવે. એક થથું પકડી રાખે અને બીજાનો નિષેધ કરે તો એ આખી વાતને સમજ્યા વગર કરે છે એવી પરિસ્થિતિ થાય. એટલે તો એ રીતે વાત લીધી કે રાગ ઉત્પન્ન થાય છે પણ એમાંથી આખું અસ્તિત્વ ખસી ગયું છે. ભૂતકાળમાં મિથ્યાત અવસ્થામાં એમાં જ હું પણ નથી આપતું હતું. રાગ તે હુંમાં રાગના હું પણ આરૂપ ભાવ એ ખસી ગયો છે. જેને રાગના હું પણ નથી બહુ છૂટું પાડતા ગુરુદેવ ત્યારે એમ કહેતા કે જેમ બીજા જીવમાં રાગ થતો માલુમ પડે છે, બીજાનો રાગ જેમ કોઈને જ્ઞાનમાં જણાય છે કે આને આવો રાગ થયો, એમ જ્ઞાન ભિન્ન પડેલું જ્ઞાન મારામાં નથી થતો એવો રાગ, મારાથી અન્યપણે મારાથી બીજામાં થતો એવો રાગ, પછી તેને પૂતગળનો પણ કહી દે છે, કર્મનો પણ કહી દે છે, એવું એને ભિન્ન તદ્દન ભિન્ન જ જોવે છે, સાર જુદો જોવે છે. કેમ કે એમાં હું પણ નથી અને એમાં કરતાપણું પણ નથી. કરતાપણું હોય ત્યાં હું પણ હોય, હું પણ હોય ત્યાં કરતાપણું અવશ્ય હોય હોય ને હોય છે. ત્યાં બીજાનો રાગ છે, આ રાગ બીજાનો છે. એમ એ વખતે જ્ઞાન રાગ થતા રાગને જાણે છે પણ મિથ્યા દ્રષ્ટિ જીવની જેમ પોતા રૂપે જાણતા નથી અન્ય રૂપે એને જાણે છે. હું કરતો નથી, હું કરાવતો નથી, થાય છે એને હું ભલો જાણીને અનુભવતો પણ નથી. હું જ્ઞાનમય સત્તાપણે ટકી રહું છું. મારી જ્ઞાનમય સત્તાનો મને સ્પષ્ટ અનુભવ વર્તે છે અને રાગાદિ ભાવ મારા દુર્વિક્ષિપ્તકાળ ભાવથી જાણે ક્યાંય બહાર વર્તતા હોય એવી રીતે મને માત્ર પરજ્ઞપણે જણાય છે, સ્વજ્ઞપણે જણાતા નથી એને ભેદ જ્ઞાન કહે છે. ભેદ જ્ઞાન વિકલ્પરૂપ નથી. વિકલ્પ ભેદી છું, આ હું ને આ હું, આ હું ને આ હું, એવો જે વિકલ્પ એ કોઈ ભેદ ના. ભેદ જ્ઞાન તો એ વખતે ચાલતા રાતથી જુદાપણાનો ભાવ બતાવવા માટે એને ભેદ જ્ઞાન એવું નામ અથવા સંજ્ઞા દેવામાં આવે છે. ખરેખર તો સ્વરૂપના અભેદ જ્ઞાનની પરિણતિ અસ્થિથી જોઈએ તો સ્વરૂપના અભેદ જ્ઞાનની પરિણતિ એ જેને સાધકની જ્ઞાન હારા કહેવામાં આવે છે એને પરની અભિપિક્ષાથી એને ભેદ જ્ઞાન કહેવામાં આવે છે, સ્વની વિવિક્ષાથી એને અભેદ જ્ઞાન કહેવામાં આવે છે, તેને જ અભેદ જ્ઞાન એમ કહેવામાં આવે છે. કેમ કે સ્વથી અભેદ પણ વર્તે છે. બીજો વિષય હવે વિચારવા જેવો છે કે ગુરુદેવને એ નિર્ણય ક્યારે જોયા છે, અથવા પૂજ્ય બેનશ્રી સાથે ચર્ચા કરીએ છીએ, વાતચીત કરી એ નિર્ણય ક્યારે જોયા છે કે આ તત્વ સમજાવે છે ત્યારે પણ એ પોતાના અભેદ જ્ઞાનમાં રહીને જ્ઞાનમય ભાવમાં રહીને વિકલ્પને માનીની પ્રવૃત્તિ ભિન્ન 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 ભિન્નપણે જુદી રહીને થયા કરે છે, એ નજરે જોવા જોઈએ. તો એ શું ચીજ છે, એની અંદર શું વિતરાગતા છે, એની અંદર શું આત્મભાવ છે, અને એ અનાત્મભાવથી કેમ જુદા વર્તે છે, એનું કોઈ આશ્ચર્યકારી પરિણમનનો કંઈક એને ખ્યાલ આવે, અને ખ્યાલ આવે તો એ દશા ઉત્પન્ન થવાનું આકર્ષણ ગમે, આ દશા પ્રગટ કરવા જેવી છે. મુનિરાજને તો બહુ ઉગ્ર હોય છે એવી જ્ઞાન ધારા, સંયમ દ્રષ્ટિની એટલી ઉગ્રતા નથી, વળી પૂર્વકર્મની વિચિત્રતા પણ ઉદયમાં અનેક વિધ પ્રકારે ચિત્ર વિચિત્ર પ્રકારે છે, તેથી ઓળખવું જરા કઠણ પડે છે. સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થ તેની દશાના પ્રમાણમાં ઉપયોગ અંતરમાં જાય છે, પણ એ સિવાયની વાત કરે છે. સમ્યક દ્રષ્ટિ ચોથાનું સ્થાનવર્તી ગ્રહસ્થ હોય, પોતાની ચતુર્થનું સ્થાન દશાના પ્રમાણની અંદર એના માપમાં ઉપયોગ અંતરમાં જાય છે અને બહાર આવે છે, એને પણ શુદ્ધ ઉપયોગ થાય છે. શુદ્ધ ઉપયોગમાં શરીરથી ભિન્ન ચૈતન્યશીલા ચૈતન્ય ગોળો આખો જુદો પડી જાય છે, છતાં એનું પ્રમાણ જુદું છે. મુનિરાજનું એ જ સ્વાનુભવનું પ્રમાણ જુદું છે. અહીંયા બે વચ્ચે તફાવત, બે સાધન દશા વચ્ચેનો તફાવત લઈએ છે. ખરેખર તો બોલીએ જાત એ પ્રકારનો છે કે મુનિરાજ અને ગ્રસ્થ બંને સાધક છે, છતાં બંને દશાના પ્રમાણમાં શું ફરક છે, એટલી વાત અહીંયા તારતમ્ય ભેદે લેવી છે. પરિણામની ક્વોલિટી જેને કહીએ એ જાત એ જ જાતિના પરિણામ હોવા છતાં તારતમ્ય ભેદે ભિન્નતા છે, તફાવત છે, એ તફાવતને સમજાવે છે. શાસ્ત્રોની અંદર પણ આટલી બધી ખોલીને વાત ભાગ્યે જ આવે, સ્વાનુભવથી ખુલેલી વાત છે. પરમાત્મા જોઈએ તો આટલી બધી ખુલેલી વાત ન મળે. અને ક્યાંક હોય તો એ આચાર્યોના મુનિરાજોના એવા કોઈ એવા શાસ્ત્રીય પરિભાષાના ઉચ્ચ કોટીના શબ્દો હોય છે, એમાંથી સામાન્ય જનને ભાવ કાઢવો એટલો સ્પષ્ટ ન ભાવ કાઢી શકે. એટલે એટલો ઊંડો ઉપયોગ નથી જતો એમ કહેવું છે. સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થને તેની દશાના પ્રમાણમાં પોતાની યોગ્યતાના પ્રમાણમાં ઉપયોગ અંતરમાં જાય છે, એમાં એટલું બધું ઊંડાણ નથી હોતું જેટલું ઊંડાણ મુનિરાજને હોય છે, એટલું ઊંડાણ સમ્યક દ્રષ્ટિગ્રસ્તને હોતું નથી. એનો કાળ પણ ઓછો હોય છે, એનું જોર પણ ઓછું હોય છે, એનું ઊંડાણ પણ ઓછું હોય છે, અને તરત બહાર નીકળી જાય છે, તરત ને તરત જ બહાર નીકળી જાય છે. મુનિરાજને તો ઉપયોગ બહુ ઝડપથી વારંવાર અંદર ઉતરી જાય છે. મુનિરાજની વિશેષતા છે, સમય દ્રષ્ટિને એમ થાય છે કે હું આવી મારી દશા ક્યારે થાય, કે ક્ષણે ક્ષણે વારંવાર હું અંદરમાં ઉતરી જાઉં. આ તો ઘણા કાળે ઉપયોગ થાય છે, આ તો ઘણી શિથિલતા છે, ઘણો પુરુષાર્થ છે, આ તો કેદી પાર આવે એમ લાગે છે. મુનિ દશાને વાંચે છે, મુનિરાજ થાય છે કે પરિપૂર્ણ આત્મા ભરેલું માન મહારાજ અંદરમાં છે અને અધુરસ્યની પાલવે આમાં એમને અધુરસ પોસાતી નથી, પર્યાય દ્રષ્ટિ ઉડી ગઈ છે અને પરિપૂર્ણ દ્રવ લક્ષમાં છે. એક દશામાં સંતોષ પકડાતો નથી, ઉપરની દશા નીચેની દશા એના તફાવતનું જ્ઞાન જરૂર થાય છે, એનો વિવેક પણ જરૂર હોય છે કે આ નીચેની દશા કરતા ઉપરની દશા એ આદરણીય છે, પરમ આદરણીય છે, સાધ્ય કરવા જેવી છે. શીઘ્રપણે મને એવી દશા પ્રગટ થાવ તો પણ પર્યાય દ્રષ્ટિ પણ એ ભાવો આવતા નથી, દ્રવ લક્ષમાં છે અને પૂર્ણતા થવાના પ્રયત્નમાં વચ્ચે દશા ઉગ્ર થાય થયા વિના પૂર્ણતા થવાનો પ્રશ્ન નથી. એટલે હજુ ઉગ્રતા આવી નથી તો પૂર્ણતા આવવાનો ક્યાં પ્રશ્ન થાય? મુનિરાજને તો ઉપયોગ બહુ ઝડપથી વારંવાર અંદર ઉતરી જાય છે, બહુ ઝડપથી હાલતા ચાલતા ખાતા પીતા આહાર કરતા મોઢું ખુલે અને કોળિયો અંદર મૂકે અને અંદરમાં સસરાટ ઉપયોગ જાય બહાર નીકળે, વળી સસરાટ ચાલ્યો જાય, ચાલતા દેખાય, ખાતા દેખાય, બોલતા દેખાય, પ્રવચન આપે વાતચીત કરતા બોલતા દેખાય, ક્યારે અંદર ડૂબકી મારી જાય છે બહારવાળાને અંદરની ખબર પડતી એવી કોઈ અલૌકિક અભૂતપૂર્વ દશા હોય છે મુનિ દશા.
શાસ્ત્ર ક્રમસર લખાઈ જાય તો
છતાં લિંક નથી ખૂટતી. એકાઉન્ટન્ટ લોકો છે મુનિ ચોપડો લખે, દુનિયાભરના લગતા લગતા વિચાર કરે, બરાબર લખે છે કે આમાં કઈ ફેર પડે છે? તારીખ વાર ઉતાર સરવાળા બાદ બાકી ટોટલ બેલેન્સ બધું મૂકે ફટાફટ, વાતો કરે, બીજા પણ અનેક જાતના વિચારો આવે છતાં એ બધા કામ ઉપર છેલ્લા ઉપયોગથી થાય છે કે બરોબર? રસોઈ કરે છે, એવું મસાલાના ડબ્બા હોય, ખાના હોય, અનેક જાતના હવે જ મસાલા નાખે, વાતો કરતા જાય, વિચારો અનેક જાતના કરતા જાય, કંઈ ખાંડના બદલે મીઠું નાખી દે, મીઠાને બદલે ખાંડ નાખી દે છે, એવું કંઈ કરતા નથી, બધું સ્વપ્રમાણ પડતું જાય છે. હા, ઉપર છેલ્લા ઉપયોગથી કામ થાય છે એવા બધા કામ તો સંસારમાં પણ ઉપર છેલ્લા ઉપયોગથી થાય છે. તો ઉપદેશ આદિનું જે કાર્ય છે એ તો અંતરાત્મા શુદ્ધાત્મા પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ પરિણતિ વડે પ્રત્યક્ષ છે, અતિન્દ્રિય પરિણતિ વડે પ્રત્યક્ષ છે, એ સંબંધીના સંકેત માત્ર રૂપે વિકલ્પને વાણી સહેજે સહેજે ચાલે છે અને પોતે કરતા નથી એ રીતે ચાલે છે. વિકલ્પ પણ આવે છે, વાણી પણ આવે છે, બે સ્વયં આવે છે, મારામાંથી બેમાંથી એકે મારામાંથી આવતા નથી એમને આવે છે. અને એ ક્રિયા ચાલતી જાય છે. એ તો અંતરંગમાં જ્યાં વળગેલા છે ત્યાં જ વળગેલા છે, ધ્રુવ ખૂંટાને છોડ્યા વિના અથવા ધ્રુવ પરમાત્માને છોડ્યા વિના. એ પરમાત્માને કહેતા જાય છે, પરમાત્માને ગાતા જાય છે એમ દેખાય છે, પણ વિકલ્પ ને વાણી મારામાં છે એવું એ જોતા નથી, પરમાત્મામાં નથી. એમાં અનુભવ સાથે એ ક્રિયા એના સ્વકાળે થાય છે, જ્ઞાતા એના રહે છે, અને કોઈ પાત્ર જેવી છે એ એમાંથી આખો વિષય પકડી લે છે. ઓહો, આ તો કોઈ ગજબનો વિષય છે, અંદરની વાત જુદી છે, બહારની વાત જુદી છે. ધર્મદાસ ક્ષુલ્લક સમ્ય જ્ઞાન દીપિકામાં કહે છે કે હાથીના દાંત જેમ દેખાડવાના જુદા, ચાવવાના જુદા. જગતમાં તો માયાચાર માટે એ કહેવત પડી છે, પણ અહીંયા તો સહજ કુદરતી જે દશા હોય છે કે અંદરના જે નિર્જ્ઞાનની પરિણતિ, અંદરના સ્વાનુભૂતિની વાત જુદી, અનુભૂતિની વાત જુદી, અને બહારમાં રાગની ને રાગની ક્રિયાની વાત જુદી. એ દેખાવ જુદો છે, અંદરની વાત જુદી છે. એવી સાધક દશાની પરિણતિ હોય છે. બહુ ઝડપથી વારંવાર અંદર ઘણો ઊંડો ઉપયોગ જાય છે. ચોથા ગુણ સ્થાને અંદર ઉપયોગ જાય અને સાતમા ગુણ સ્થાને અંદર ઉપયોગ જાય. બેના ઊંડાણમાં ફેર છે, બેના સમયમાં પણ ફેર છે, કાળમાં પણ ફેર છે, અને અંતરાળમાં પણ ફેર છે. અંતરાળ એટલે વિકલ્પવાળી, વિકલ્પવાળો કાળ ઘણો ઘટી ગયો છે, ક્ષણ માત્રમાં અંદર આવે છે, ઘણી ઊંડે સુધી જાય છે. અને કોઈ ચરમ શરીરી હોય છે, મુનિરાજ મહાવિદ્યાદિમાં અત્યારે અહીંયા એવા નથી હોતા, એ ઊંડે જાય છે, ઊંડે જ જાય છે, પછી બહાર જ આવતા નથી. એ ભીંજથી અંદર ચાલ્યા જાય છે, પછી ગયા તો ગયા, પછી એને કોઈ બહિર્મુખ ઉપયોગ થાય એવી દશા જ ન પ્રગટે. અંતર્મુખમાં ઊંડે જાય, આઠમે ગુણ સ્થાન, નવમે ગુણ સ્થાન, દસમે ગુણ સ્થાન, બારમે ગુણ સ્થાન, અંતર્મુખમાં તો કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય. ખરાબ કરતા જમીનથી 500 જણ સૂંચે આસન થઈ જાય છે, નીચે કમળની રચના થઈ જાય છે, અરિહમ દશામાં વિરાજમાન આયુષ પર્યંત થઈ જાય છે. વેદ જ્ઞાનની પરિણતિ એટલે કે જ્ઞાતા ધારા, બે લીટી વચ્ચેનો જે શબ્દ છે એને એનો બીજો અથર્વડ છે. વેદ જ્ઞાનની પરિણતિ કહો કે જ્ઞાતા ધારા કહો, વિતરાગ ધારા કહો, બંનેને ચાલુ જ હોય છે. સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થને પણ ચાલુ હોય છે, મુનિરાજને પણ ચાલુ જ હોય છે. એ ધારા છૂટી જાય તો સાધક પણ છૂટી જાય છે. એથી સાધક દશામાં તો આ ધારા ચાલુ ને ચાલુ જ રહે છે. એ જ સાધક પરિણતિ છે, એ જ સાધક દશા છે, એ જ સાધક પણ છે. જેના દ્વારા સ્વરૂપ સધાય છે તે સાધક પણ, એટલે જ્ઞાતા ધારા છે, એ ભેદ જ્ઞાનની પરિણતિ હોય છે. વિશ્વના કોઈ પણ સંપ્રદાયનો ધર્મનો વિષય, ધર્મનું પ્રકરણ પકડો તો ભેદ જ્ઞાનની વાત ક્યાંય નથી, આ જ્ઞાતા ધારાની વાત ક્યાંય નથી, એટલે ધર્મની વાત જ ક્યાંય નથી. દિગંબર સાહિત્ય સિવાય ક્યાંય નથી, ઉતામળના સાહિત્યમાં આ વાત નથી. ભેદ જ્ઞાનની, જ્ઞાતા ધારાની, પરિણતિની વાત સ્વતંત્ર સાહિત્યમાં, સંપ્રદાયમાં ક્યાંય ચાલતી નથી. અહીંયા વિધિગત પણ ચાલે છે ભેદ જ્ઞાનની વાત, પણ ભાવ તો જ્ઞાનીઓના હૃદયમાં છે, બહાર શબ્દો રહી ગયા છે. સમજવું એને માટે તો યોગ્યતાની જરૂર પડે છે. જૈનના નામે સંપ્રદાય ચાલે છે, પણ મૂળ વિષયથી ખસી ગયા પછી એ વિષય હાથમાં આવતો નથી, એ વાત નથી રહી. ગુરુદેવ શ્રી એક વાર કહેતા કે 45 આગમમાં આ વાત નથી કે એમ કહીને કહેતા, 45 આગમ છે શ્વેતાંબરના, કે જેમ કુંભારનો ઘોડામાં પ્રવેશ નથી, ઘડવરૂપી કાર્ય કરતો કુંભાર દેખાય છે, ટાકડા ઉપર ઘડો બનાવતો દેખાય છે, પણ જેમ કુંભારનો ઘડો તદ્દન ભિન્ન છે, ઘડામાં કુંભારનો પ્રવેશ નથી, એમ સ્વભાવમાં વિભાવનો પ્રવેશ નથી, વિભાવના આદિ મધ્ય અંતમાં સ્વભાવનો પ્રવેશ નથી, એવું જે ભિન્નપણાનો અનુભવ અને એવી ભિન્નપણાનો વિષય 45 આગમમાં ક્યાંય નથી. ક્યાંય એવું છે મૂળમાં નથી, પોતે તો બધું જોઈ ગયા છે, ફેરવી ગયા છે દીક્ષા પછીના કાળમાં. આ મૂળ જે વિષય છે ધર્મનો એ વિષય નથી ત્યાં. બાકી બધી વાતો અનેક પ્રકારે ચાલે છે વિધિ વિધાનની, અને બીજી પણ કથાનો યોગની અનેક વાતો જ્યાં અનેક પ્રકારે તત્વનો સિદ્ધાંતિક ભેદ પણ ઉભો થઈ ગયો છે, કેમ કે મૂળ વાતનો ખ્યાલ રહ્યો નથી. વિજ્ઞાનની પરિણતિ નાતા ધારા બંનેને ચાલુ હોય છે, તેમને વિજ્ઞાન પ્રગટ થયું, ત્યારથી પુરુષાર્થ જ્ઞાનો